તારીખ 2/11/1990 શિક્ષાપાઠ 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 242
ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. આત્મામાં પવિત્રતા અને પૂર્ણ પવિત્રતા સુધી જે ધ્યેય છે મોક્ષનું, એના માટે સત્સંગ છે એ શ્રેષ્ઠ સાધન છે. એની બરાબરીમાં કોઈ નથી. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસુમના એક કોટ્યવધિ વર્ષમાં લાભ ન દઈ શકતા અધોગતિને મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. બીજો પક્ષી લીધો કે એક ઘડે સત્સંગને લઈએ અને કરોડો વર્ષ કોટ્યવધિ એટલે કરોડો વર્ષ કરી અવધિ કરોડો વર્ષની મર્યાદા લો, લાભ તો કાંઈ થાય નહીં, ઉતારી વધુ ગતિ થાય, બીજું કાંઈ થાય નહીં. જેમ કે ઘણા વર્ષ વેપાર ધંધો ઉદ્યોગ અને ભૌતિક ઉન્નતિ કરવા માટે પ્રયત્ન કર્યો હોય, ઘણો લાભ મળે છે કે નહીં, અથવા એવો લાંબો સમય કોઈને એવા કાર્યો કરવા માટેનો વખત મળ્યો કે એને એટલો લાભ મળ્યો કે ન મળ્યો, કે લાંબો સમય કરોડો વર્ષ સુધી એવો સમય મળે બધું બધું માટે છે, બીજું કાંઈ નહીં, લાભ તો નહીં મળે પણ એમાં મહાપાપો કરાવે છે, તેમજ આત્માને પણ મલિન કરે છે, આત્મા મેલો થાય છે. કેટલો ખ્યાલ છે ઉત્તરમાં વર્ષે એનો ધંધો તો નથી શરૂ કર્યો, ખ્યાલ કેટલો છે? પોતાનો વિચાર કરે ત્યારે ખબર પડે એવું છે કે કેટલા વર્ષે પોતાને ખ્યાલ આવ્યો છે. કેટલું નુકસાન થાય છે કે પોતે કર્યું છે પોતાને, એનો પણ ખ્યાલ નથી. જયારે સત્સંગ નો ખ્યાલ ના આવ્યો હોય તો સ્વાભાવિક છે કે સામે કુસુમ નો પણ ખ્યાલ નથી ના આવ્યો, પ્રતિપક્ષ જ છે. અને આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય એટલો કે ઉત્તમનો સહવાસ, પોતાથી ગુણવાન હોય, પોતાથી ઉત્તમ હોય એનો સહવાસ કરવો, એમ નામ તો સત્સંગ કરવું, સામાન્યપણે એને સત્સંગ કરવું. જ્ઞાની પુરુષ મળી જાય બીજી વાત છે, અહો ભાગ્ય છે. પણ પોતાથી ઉત્તમ જીવનનો સહવાસ રાખે જીવ, કે મારે આગળ વધવું છે અને મારા કરતા જે આગળ હોય એનો સહવાસમાં મારે રહેવું છે, એટલો વિવેક કરે તો પણ એ સત્સંગને આદરે છે, એ સત્સંગને આરાધે છે. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, દ્રષ્ટાંત છે. જ્યાં જ્યાં હવા સારી નથી ત્યાં સ્વાભાવિકપણે રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. કેમ કે કુસુમ તો ઉપર છે, કુસુમ લાવવો પડતો નથી, એ તો છે ઘેરાયેલો છે કુસુમ વચ્ચેનો. જ્યાં સત્સંગ નથી અથવા જે જીવો સત્સંગમાં રહેતા નથી એને આત્મરોગ વધે છે એ સાબિત કરવાની જરૂર નથી, નિયમ છે એને આત્મરોગ વધે છે. આત્મજ્ઞાન થયા પહેલા પણ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. દુર્ગંધથી ઘટાડીને જેમ નાકે વસ્ત્ર આવી જઈએ છીએ તેમ કુસુમથી સહવાસ બંધ કરવાનું અવશ્ય છે. એ વિવેક તો જીવે કરવો જ પડશે. જો કુસંગ છોડવાનો વિવેક ન કરે તો એને પોતાને નુકસાન થાય, ઘણું નુકસાન થાય, અને એ નુકસાન થતું નિવારી ન શકાય, રોકી ન શકાય. એ વાત ચોક્કસ મળી. એટલે કુસંગનો સંવાસ બંધ કરવાનો અવશ્ય છે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે, અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. સત્સંગ સંસાર છે એ પણ એક પ્રકારનો સંગ છે. સંસારમાં પણ જે જીવોનો સહવાસ છે એ એક સંગ છે, અને તે અનંત કુસંગરૂપ અને દુઃખદાયક છે. એથી ત્યાગવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જીવને આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આ સિદ્ધ હિંસા ગમે તેનો સંગ હોય, ગમે તેનો સહવાસ હોય, પણ જ્યાં આત્માની સિદ્ધિ નથી ત્યાં સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. નાના નાના ટુકડા પણ આત્માને સત્યનો રંગ ચડાવે, સત્ય સ્વરૂપ, સત્ય ધર્મ, આત્માનો આત્મરંગ ચડે, આત્મરસ ચડે, ધર્મનો રસ ચડે, તે સત્સંગ. બાકી સત્સંગ ક્યાંય નથી. મોક્ષનો માર્ગ ઉતારે તે મૈત્રી, મૈત્રી તેને કહેવી દીધી મોક્ષનો માર્ગ ઉતારે. હવે સામાન્ય રીતે મનુષ્યને મૈત્રી હોય છે, કોઈને કોઈ માણસને મૈત્રી હોય છે. મૈત્રી કરી લેવી, મૈત્રી કરી લેવી કે જેની સાથે મૈત્રી છે એમાં કઈ મોક્ષનો માર્ગ બતાવે એવું છે એ વગરની મૈત્રી છે. જો મોક્ષનો માર્ગ બતાવે એવી મૈત્રી ન હોય દુશ્મન ઉપર તો માણસ દ્વેષ કરે. આપણે દ્વેષ કરીને નથી છોડવા, આપણે કોઈ દ્વેષ કરીને કોઈને સમજ નથી છોડવો. પણ જો મોક્ષનો માર્ગ ન બતાવે તો એવી મૈત્રી મારે જોતી નથી, મારે એમ ન જોઈએ. સીધી સાદી વાત એ છે. મળતી હોય તો ન ખપે, કોઈની એવી મૈત્રી મળતી હોય તો પણ મારે ન જોઈએ. બસ સીધી વાત, સાદી વાત એ છે. યાદ આવે છે, પહેલો પહેલો ગ્રંથ વાંચ્યો ત્યારે આ વિચાર આવ્યો હતો. મિત્રો હતા એના ઉપર નજર ગઈ હતી, વિશાળમાં કોઈ સાથે ભણ્યા કોઈ બીજી રીતે કોઈ કોઈ કારણ કોઈ પડોશના કારણ કોઈ બીજે કારણ પણ મિત્ર તો હોય નજર ફેરવી દીધી. આપી દો, રજા આપી દો, ફેરફાર કરો. મિત્ર એમ કરો ઠીક લાગે છે. ઠીક લાગે તો આપણે લાગ્યું છે મૈત્રી, તને ઠીક નથી લાગતું. મારો રસ્તો બીજો છે, તારો રસ્તો હવે બીજો છે. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. પછી આપી જાય મારે કે જે આત્માને ઉદ્દેશ મળતો હોય, આત્મા થાય એવા ઉત્તમ શાસ્ત્રો હોય, એમાં પણ એકાગ્ર રહેવું કે તેની રુચિ રહેવી, શાસ્ત્રના પ્રત્યેની રુચિ રહેવી, એમાં જે વિષય છે વિષય પર રુચિ રહેવી, તે પણ સત્સંગ છે. સત્પુરુષોનું સમાગમ એ પણ સત્સંગ છે. સત્શાસ્ત્રને પણ સત્સંગમાં લીધું અને સત્પુરુષના સમાગમને પણ સત્સંગમાં લીધું, એ તો સ્પષ્ટ વાત છે. મળેલ વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષનું સમાગમ મલિનતા કાળે અને શુદ્ધતા આપે છે. જેમ સાબુ વસ્ત્રને ધોવે છે એવી રીતે આત્માની મલિનતાને સત્પુરુષનો સમાગમ અને શાસ્ત્રનો બોધ છે એ મલિનતાને ધોવે છે, મલિનતાને દર્શાવે છે. પોતાની પોતાની મલિનતા ન દેખાતી હોય તો દેખવાની નિમિત્ત પડે છે. આ વાત કરે છે એનું મારામાં પણ કંઈક છે, એટલે એ દોષ ટાળવાનું કારણ બને છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવું પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ. બે વાત પ્રતિપક્ષની સાથે લેતા જાય છે. માનો કે તમને પરિચય ઘણો રહે છે, એનાથી રંગ રાગ જ્ઞાન જ્ઞાન તાન માન એ બધું એટલે મનોરંજનનો પ્રકાર જેટલો કંઈ બનતો હોય તે રાજવૃદ્ધિનો, અને ત્યાં સુધી કે સારા સારા ભોજન પણ સાથે જમવાનું બનતું હોય, ત્યાં તો માંગીને બધા પ્રકાર મનોરંજનના થતા હોય, એ બધું વર્તું હોય સેવા તો હોય, અને ગમે તેટલું પ્રિય રાખવું હોય બહુ અનુકૂળ રહીએ છે આપણને, આ બધું ઘણું ઘણું અનુકૂળ રહીએ છે, તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ પ્રસંગ છે, સત્સંગ નથી પણ પ્રસંગ છે. આટલું બધું સારું સ્વાદિષ્ટ ભોજનથી માનીને રંગ રાગ ગાન તાન બધું જોતો હોય સારું લાગે એવું આત્માનું ચોંટવું જોઈએ, એક વચન પણ આત્માના હટવું ચોંટવું જોઈએ, એક વચન પણ અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીએ મુખ્ય બોધ એવો કર્યો છે, 17મા વર્ષે એમ કે છે કે તત્વજ્ઞાનીએ આવો બોધ કર્યો છે, તો તે પણ તત્વજ્ઞાનીઓના બોધને સમજાય છે એ દિવસોમાં એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો, બધો પ્રસંગ છોડી સર્વસંગ પરિત્યાગ કરીને જે તમામ પ્રકારનો પ્રસંગ છોડીને અને અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહીને એને પણ છોડીને એમાં પણ વિરક્ત થઈને એકાંતનું સેવન કરો, તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. એ એક સતનો સંઘ આત્માનો સંઘ થયો, બારમા સત્પુરુષોનો સંઘ થયો, આ ઘઉંમાં પણ વિચારણા જામી ગઈ છે, નાની ઉંમરથી પણ 15 વર્ષથી 12 વર્ષથી વિચારને જાગૃત થઈ ગઈ છે. જેમ જેમ સમય ગયો છે એમ વિચારની ભૂમિકામાં નિર્મળતા વધતી ગઈ છે. એ જ જ્ઞાન આગળ વિકસિત થઈને સમય જ્ઞાન આવે છે. એટલે એ સપ્રમાણમાં છે, યથાર્થતા હોય છે. યથાર્થતાના ફળમાં, યથાર્થ સમજણના ફળમાં શૂન્ય જ્ઞાન છે. યથાર્થ સમજણના ફળમાં શૂન્ય જ્ઞાન નથી આવતું. ઉઘાડ તો ઘણો હોય છે, બીજા લોકો શાસ્ત્ર વાંચે છે, પણ અયથાર્થતા હોય છે એટલે શૂન્ય જ્ઞાન નથી થતું. સમદાર્થ ભાવ તો સમજી શકો છો. એ તત્વ છે એને તો વિશુદ્ધિ કહી છે, એટલા માટે એને વિશુદ્ધિ કહી છે, નિર્મળતા કહે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીનો મુખ્ય એવો બોધ કર્યો છે જેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ એ વાતથી સંસ્વભાવનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. ઓલું એકાંત નથી લેતા, ભલે એક કરતા વધારે માણસો હોય પણ સમ સ્વભાવિક એક સરખા ધ્યેયવા એક સરખા સ્વભાવવાળા, એટલે કે સત્સંગને પ્રત્યે અનુરાગવાળા, કે જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે છે. વર્તનાનો પ્રવાહ પણ એક જ પ્રકારનો છે, જુદો જુદો નથી. અને તે ભાવે પણ એક જ રૂપે હોવાથી, ભાવમાં પણ એક જ પ્રકારનો ભાવ હોવાથી ઘણા માણસો છતાં, ભલે અનેક વ્યક્તિ હોય છતાં, પરસ્પરનો સહવાસ છતાં તેને એકાંત રૂપ કહેવામાં આવે છે. એ અનેક માણસો છે છતાં એને એકાંત કહીએ છીએ. અને મોક્ષની ભૂમિકાનો આ સાચું એકાંત છે. કેવું નહીં,
મોક્ષની ભૂમિકાની એકાંતની વ્યાખ્યા બહુ સરસ
છે. જ્યાં સ્વાર્થ ને માયા કપટ છે ત્યાં સમ સ્વભાવતા નથી. ત્યાં તો ખેંચા ખેંચી થવાની છે, ત્યાં વગર રહેશે નહીં. અને તે સત્સંગ પણ નથી, એને સત્સંગ કહી શકાય નહીં. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે, એ બહુમાન કરવા યોગ્ય છે. સત્સંગથી જે સુખ મળે છે, જે આનંદ મળે છે તે ઈચ્છવા યોગ્ય છે, એ ભાવનામાં ભાવવા યોગ્ય છે, સ્તુતિ પાત્ર છે. જ્યાં શાસ્ત્રોમાં સુંદર પ્રશ્નો થતા હોય પરસ્પરમાં, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુખતા થતી હોય, શાસ્ત્રોના પ્રશ્નો ચાલતા હોય, આત્માને નિર્મળ કરવા માટેને જ્ઞાન ચર્ચાઓ થતી હોય, સુખતા થતી હોય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાતા હોય, સત્પુરુષોના ચરિત્ર ઉપરથી પોતે પણ એ પોતાની વિચારણા માટે એને અનુસરે, એનો વિચાર બંધાતો હોય તે અનુસરવાનો પ્રયત્ન થતો હોય, અને જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે છે, અને જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે છે, જ્યાં સરળ સ્વભાવથી તત્વજ્ઞાનની અનેક વાતો લાભ થતો નથી. શું કહેશે સિદ્ધાંત છે, ત્યારે સિદ્ધાંત શું કહેશે કે ધીમે ધીમેથી જે પણ લાભ થતો નથી, તો પછી આ તો સત્સંગ તો સામાન્ય માણસોની વાત છે, અથવા નીચેના પુરુષોની વાત છે, સત્પુરુષો કયો, મુમુક્ષુઓ કયો, તો પછી સત્સંગથી લાભ થાય છે એ વાત ક્યારે? થાય આ તારી સરળતા નથી, આ વાતમાં તારી
સરળતા નથી.
બીજું શું કહીએ, સરળતા હોય તો તને આવો વિચાર
આવે
ને. સરળતામાં તો તને એમ આવે કે હું નિમિત્ત પાસે જીવ છું, જેવા જેવા નિમિત્ત આવે છે તેવા તેવા પ્રકારના રાગ દ્વેષો મને થાય છે, તેથી મારે વિરોધ કરવો જરૂરી છે કે સત્સંગમાં હું રહું. તો સરળતાથી એમ શુદ્ધ વિચાર બી અસરળતા હોય તો ઊંચો વિચાર આવે. સિદ્ધાંતો વિશે એવો છે કે જો સોળંગીએ તો સિદ્ધાંતમાંથી અમૃત નીકળે અને અવળંગીએ તો એ સિદ્ધાંતમાંથી ઝેર કાઢે. સિદ્ધાંત આત્મા છે એ અપરિણામી ને કુટસ્થ છે, નિર્લેપ છે, નિરંજન નિરાકાર છે, એનું પર્યાય પર્યાય સ્પર્શ નામ નથી. હવે પર્યાય વિવેક કરવો છે તો વિવેક કરવો છે, પર્યાય લેવા દેવા જ નથી. એક જ વાત ફાવતી પકડવી એવા સરળતા છે, એવા સરળતા છે પોતાને ફાવતી વાત પકડે અને ગુણ ગુણ પ્રગટ કરવાને બદલે દોષ વધી જાય, રસ વિભોર થઈને એની ધારા છૂટતી હોય માની સાંભળવાનું લહેર કે તરંગ, એને તરંગ કહે છે, તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, મારો વાર લહેર આવે કે લહેર છૂટતી હોય. અને જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાતા હો, આત્માને ગુણ પ્રગટ કરવા માટે તે તે સિદ્ધાંતોની ચર્ચા થતી હોય, અને જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થતું હોય, મોક્ષ થાય એના માટે ઊંડા ઉતરી ઉતરીને મોક્ષની પ્રાપ્તિ માટેના વિવેચનો ચાલતા હોય, એની કથાઓ ચર્ચાતા હોય, એવો સત્સંગ તે મહા દુર્લભ છે. આવો સત્સંગ દુર્લભ છે, બાકી સત્સંગના નામે તો અનેક જગ્યાએ પોતાના રૂઢી રીતિ વાતથી ચાલતું હોય છે. એ સત્સંગ એટલું રૂઢિ કે રીતિ વાત નથી, તો એ કાર્યક્રમ ગોઠવી ગયો, એક કલાક પુરાણ શાસ્ત્ર વાંચી નાખવા માટે સત્સંગ થઈ ગયો એમ નથી. પછી એ સ્વામિનારાયણ શિક્ષા પત્ર લઈને બેસી જાય ને બીજું પર લોકો જે સમયસર લઈને બેસીને ચાલે કર્યા કલાકનો કાર્યક્રમ, પોતપોતાના સંપ્રદાયના શાસ્ત્ર લઈને એના ઉપર ચાલે ભક્ત દુર્ભાગી જેવું છે. આમ તો એવા માણસો બહુ ટકી શકતા નથી, પણ કદાચ કોઈ ટકી જાય અને છતાં આત્મીયના ભાવોમાં રસ ન લે તો એના જેવું તો કોઈ દુર્ભાગી નથી, કોઈ દુર્ભાગી અને તે પણ અસંભવિત છે. સત્સંગ આત્માનું પરમ ઉદ્દેશ્ય ઔષધ છે, આત્માનું કલ્યાણ કરે એવું એ ઊંચામાં ઊંચું ઔષધ છે. જીવને ભોળોની દવા છે, ઊંચામાં ઊંચી ભોળો લીએ સંજીવની સંજીવની જરી વૃત્તિ જેને કહેવામાં આવે એવી સત્સંગમાં આપું છું ઔષધિ કહીએ. ચોરાશી 19